તારીખ 30-10-1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 584-587 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 226
प्रत्येक परिणाम सत है, उसमें फेरफार करने का विकल्प जुटा है। प्रत्येक परिणाम सत्य है, એટલે તે કાળ એનો હોવામાં અહેતુકપણું છે, સત અહેતુક હોય છે, સત છે તે અહેતુક છે, અને પ્રત્યેક પરિણામ છે તે કાળનું સત છે, એને ક્ષણિક સત પણ કહે છે। હા, ક્ષણિક સત નથી બોલતું, સત તો ત્રિકાળી જ હોય, ક્ષણિક હોય વળી સત કેવી રીતે હોય, અથવા સતની વ્યાખ્યા ઉત્પાદભાઈ ધ્રુવ યુક્તમ સત એટલી જ હોવી જોઈએ, એમાં ઉત્પાદભાઈ નું ધ્રુવ ત્રણેય હોવા જોઈએ, એટલું પરિણામ ઉત્પન્ન થાય એને સત ન કહેવાય। પણ સતનો સીધો અર્થ હોવાપણું છે, એક સમય પણ એનું હોવાપણું તો છે જ ને, અને એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ શ્રીમદજીએ કહ્યું, આ દ્રવ્યાનુગનું કેટલું ઊંડું જ્ઞાન છે, એક સમય તે સૌ સમય, ભેદ એટલે ફેરફાર, તો તફાવત શું છે, પણ બીજા સમયે તો પરજાય નથી, તો કે અવસ્થા ભેદે નથી, બાકી એ પર્યાયનું સત છે, ત્રણેય કાળે છે, ઉત્પન્ન થયા પહેલા કારણ રૂપે હતું ને ઉત્પન્ન થયા પછી વ્યય થયા ને કાર્ય રૂપે હોય છે, પણ એનું સત્વ નો અભાવ જોવામાં આવતો નથી। એક સમય તે સૌ સમય સત ભેદ અવસ્થા જોઈએ, તે પર્યાયને લાગવું પડે છે ને દ્રવ્યને એમ લાગવું પડે છે કે અત્યારે વર્તમાનમાં તને હયાતી જણાય છે તારી, તો કે આ તો કે તો તું કાયમ છો, કેટલો ફેર કે તારી અવસ્થા બદલે છે એટલો જ ફેર છે, બાકી તું નતું છો, અવસ્થા ભેદે તું નતું છો, એક સમય તે સૌ સમય તું કાયમ છું, શાશ્વત છો, એ દ્રવ્ય અપેક્ષાએ છે, ઓલું પર્યાય અપેક્ષાએ છે। પ્રત્યેક પરિણામ સત છે, તેમાં ફેરફાર કરવાનો વિકલ્પ જૂઠો છે, જૂઠો છે એટલે અશક્ય અને અસંભવિત છે કે એમાં ફેરફાર કરી શકાતો નથી, કોઈ ફેરફાર કરવા માંગે તો પણ ન થઈ શકે એવો છે, કોઈ પણ પદાર્થના કોઈ પણ પરિણામનો તે કાળ છે એમાં કોઈ ફેરફાર કરવા માંગે તો ન થઈ શકે એવી વસ્તુ સ્થિતિ છે। ધ્રુવ સદા ધ્રુવ રૂપી હે, હવે આ તો વાત પર્યાય નથી, હવે ધ્રુવ ની વાત કરે છે કે ધ્રુવ સદા ધ્રુવ રૂપી હે, અને ધ્રુવ જયારે સદાય ધ્રુવ રૂપે જ રહે છે તો તે ઉત્પાદવી ને શું કરે, ધ્રુવ ધ્રુવ પડે રહેનારું ધ્રુવ ઉત્પાદવીને શું કરે, કેવી રીતે કરે, એ તો ધ્રુવ પણ રહે છે, તે પોતે પોતામાં ઉત્પાદવી નથી કરતો તો પર્યાયમાં ઉત્પાદવીને ક્યાં કરે, ધ્રુવે પોતાને ઉત્પન્ન કર્યું નથી, પોતાનો વ્યય કરશે નહીં, તો વળી પર્યાયના ઉત્પાદવીને કેવી રીતે કરે, કેમ કરે, એ તો કોઈ સંભવિત નથી, વિરુદ્ધ સ્વભાવી પણ હોવાને લીધે, વિરુદ્ધ સ્વભાવી પણ હોવાને લીધે એ સંભવિત નથી। આ સહજ છે, સત છે કે હોવાપણે છે, અને તે કાળે હોવાપણે છે એને કોઈ હટાવી શકે નહીં, આગું પાછું કરી શકે નહીં, એનો અર્થ એ થયો કે પ્રત્યેક પદાર્થ પોતાની પર્યાય પોતાના પરિપક્વ કાળે ઉત્પન્ન કરે છે, ઝાડ ઉપર કેરી થઈ હોય એને પાકી જાય પછી ખરી જાય, એને ન પાડો તો પણ ખરી જાય. હવે જયારે ખરી જાય અને પાકીને ખરવાની તૈયારી થયો એને અહીંયા કોણ રખાવી શકે એમ કે ત્યાં રાખવાની ઈચ્છા હોય ભાઈ બહુ શોભે છે આ કેરી, ત્યાં ત્યાં ને ત્યાં રહેવા દે તો રહીએ ન રહીએ, કેરી ન રહીએ તો નીચે પડે એટલે નીચે પડી જ જાય. શું પ્રત્યેક પરિણામ સત છે એમાં ફેરફાર કરવાનો વિકલ્પ એ મિથ્યા છે, જૂઠો છે, આ વસ્તુ સ્થિતિ છે. ધ્રુવ પણ સદાય ધ્રુવ રૂપ છે, એ ઉત્પાદ વ્યયને કરતી નથી, કરી શકે નહીં, આ પણ વસ્તુ સ્થિતિ છે. અને છતાં આખો પદાર્થ છે એ આવા સ્વરૂપે છે, ધ્રુવ અને ઉત્પાદ વ્યય છે, વિરુદ્ધ સ્વભાવી હોવા છતાં પણ સાથે રહેવામાં, એક પદાર્થની સત્તામાં રહેવામાં એમાં કોઈ બાધા કે વાંધો નથી, એમાં બાધા નથી આવતી. એ સ્પષ્ટ બંધારણીય વિષય લઈ લીધો છે. 585 મેં તો વિકલ્પ માત્ર છે ઓર પરિણામ માત્ર છે રહી છું, જે ધ્રુવ પોતે ધ્રુવ સ્વરૂપે છે, મૂળ સ્વરૂપે છે, એમાં વિકલ્પ પ્રહિતપણું છે ત્રણે કાળે. ને નિર્વિકલ્પ પરિણામ હોય તો એનાથી પણ રહિતપણું છે ત્રણે કાળે, પરિણામ રહિત છું હું તો. જ્યારે હું પરિણામ રહિત છું પછી મારે પરિણામની ચિંતા કરવાનો, પરિણામ ઉપર વજન દેવાનો, પરિણામનું લક્ષ કરવાનો કોઈ કારણ રહેતું નથી. હું વિકલ્પ માત્રથી અને પરિણામ માત્રથી રહિત છું એવું શ્રદ્ધા જ્ઞાન ભલે પરિણામમાં થાય છે, એવો સ્વીકાર એવું હૈદરાબાદ થયો નથી આવ્યા ભાઈ, કેમ છે બધા મજામાં? તો પરિણામમાં જણાય છે, છતાં પરિણામ આમ કે છે, પરિણામ હું પણ પોતામાં સ્થાપતો નથી, પ્રભુ એને કરે છે. હું તો સદાય વિકલ્પ માત્રથી અને પરિણામ માત્રથી રહિત જ છું. બસ પરિણામ આ એક ત્રિકાળીનું ભજન કર્યા કરે ને, પછી બીજું કાંઈ એને કરવાની જરૂર રહેતી નથી. પરિણામ તો પરિણામને પરિણામ પણ થયા જ કરવાનું છે, અવસ્થાથી અવસ્થાંતર થયા જ કરવાનું છે, પણ એ આ પ્રમાણે પોતાના ધ્રુવને અવલંબે પછી કાંઈ એને જ્યારે કૃત્ય કરવા યોગ્ય કરાય છે, કરવા યોગ્ય એવું કૃત્ય કરાય છે, પછી કરવા નહીં કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી, વિધિ નિષેધનો પ્રશ્ન વિલય પામે છે આપોઆપ જ. બોજો બધો ઉતરી જાય એવું છે કે હું પરિણામ માત્રથી જ રહી જ છે મારું મૂળ સ્વરૂપ, એમ હું મને જોઉં છું, પછી મારે શું બોજો છે, આમ કરું ને તેમ કરું. રાગ કરવો તો નથી, વિકલ્પ કરવો તો નથી, પણ વિકલ્પ મટાડવો નથી એમ છે. ઠીક, વિધિ નિષેધ સમાપ્ત થઈ જાય એવી વાત છે. હા, એ પણ વાત રહેતી નથી. હું વિકલ્પ ને પરિણામ માત્ર રહી છું એ સમ્યક પુરુષાર્થ સહિત જ પરિણામ આવે છે, એવું પરિણામ માટે ન થતો હોય એને કરવાનો પ્રશ્ન છે. શું કરતો હોય એને કરવાનો પ્રશ્ન રહેતો નથી. એક સચિયાજી બહુ સારી વાત કરે છે એમાં. કે ભાઈ કોઈ માણસ કામ કરતો હોય એને તમે એમ કહો કે કરને આમ કરને તેમ કરને એમ કર્યા જ કરો. એક માણસ પોતાની ફરજ બરાબર બજાવતો હોય, પોતાનું કાર્ય બરાબર કરતો હોય, એને તમે પિંચિંગ કર્યા કરો કે આમ કર ને આમ કર આમ કર, એટલે કામ બગાડવાની વાત છે, બીજું કઈ નથી. હા, પછી દુકાનનો માણસ હોય કે પરિવારનો માણસ હોય, પરિવારની કોઈ વ્યક્તિ હોય કે ધંધાદારીમાં, પણ એ પોતાનું જયારે કામ બરાબર કરે છે પછી તું આમ કર ને તું આમ કરે એમ જો કરવા જાય, એટલે એ કામ બગાડવા માટે કરે છે, બીજું કઈ નથી. એ કામ સુધારવાની વાત નથી, પણ કામ બગાડવાની વાત છે. એમ જયારે પર્યાય દ્રવ્યનું ભજન કરે છે પછી એ દ્રવ્ય સંબંધી પુરુષાર્થ કરવો એમ ક્યાં વાત રહી છે, કામ બગાડવા માટેની વાત છે. એ બધું મેરા અસ્તિત્વ પરિણામ તથા વિકલ્પ મેં નહીં હે. હું મારા અસ્તિત્વનો અનુભવ વિકલ્પમાં કરતો નથી અને પરિણામમાં પણ કરતો નથી. થાય છે તે જણાય છે, શું થાય છે તે જણાય છે, પણ હું મારા હોવાપણાનો અનુભવ એમાં કરતો નથી. વિકલ્પ ને રાગ છે કે શુદ્ધ પરિણામ જ્ઞાનાદિ છે એમાં હું મારા અસ્તિત્વનો અનુભવ કરતો નથી. તો વળી પરજ્ઞેયના અસ્તિત્વનો અનુભવ કરો, એ વાત તો બહુ દૂરની થઈ જાય છે. પરજ્ઞેયના અસ્તિત્વનો તો અનુભવ કરવાનો પ્રશ્ન પણ રહેતો નથી. મેરા અસ્તિત્વ પરિણામ તથા વિકલ્પ મેં નહીં હૈ, મેં તો વર્તમાન મેં હી ત્રિકાલી અપરિણામી હું, પરિણામ વગરનો જ હું ત્રણે કાળે વર્તમાનમાં છું. ત્રણે કાળે છું એટલે વર્તમાનમાં પણ એવો જ છું. મેરે મેં વિકલ્પ કે કરતાપણે કા સ્વભાવ હોવે તો મુક્તિ કભી નહીં હો સકે. હવે કૌંસમાં વિકલ્પ લીધો છે, પર્યાય નથી લીધો. એનું કારણ છે કે પરિણામ સ્વભાવી હોવાથી આખા પદાર્થનો સ્વભાવ પરિણામવાનો છે. ત્રિકાળી શક્તિમાં એક પરિણામ શક્તિ છે એટલે પરિણામ ન લીધું. શું કેમ કે શક્તિઓ જો જોઈએ તો એમાં એક શક્તિ એવી છે કે જે પરિણામને કરે, કરવાનું સામર્થ્ય ધરાવે છે, જયારે વિકલ્પને કરવાનું સામર્થ્ય નથી ધરાવતી. એટલે વિકલ્પ શબ્દ લીધો છે, પર્યાય નથી. અપરિણામી અપરિણામી છે, અપરિણામી છે તે પરિણામી નથી. તેથી અપરિણામી પરિણામને નથી કરતો, એટલે મારું અસ્તિત્વ ત્યાં હું અનુભવું છું ત્યાં હું પરિણામને નથી કરતો. વિકલ્પ છે એ પરાશ્રયે ઉત્પન્ન થતા પરિણામ છે. આ મુખ્યપણે મનનો આશ્રય છે, પણ એ તો જે મનવાળા પ્રાણી છે એને, જે મન રહિત પ્રાણીઓ છે એને પણ રાગાદી ભાવ તો છે, એને મોહ છે, રાગ છે, દ્વેષ છે એને પણ એ મન વગરના પરિણામ થાય છે, પણ થાય છે ખરા. એટલે એને ત્યાં કર્મના ઉદયના આશ્રયે થાય છે. આત્માના આશ્રયે થતા પરિણામની એક જાત, અને આત્માનો આશ્રય છોડીને પરાશ્રયે થતા પરિણામની બીજી એક જાત. આમ બે જાતના પરિણામ થાય છે. ઠીક, જીવને જે પરિણામ થાય છે, પછી એમાં ભેદ પ્રભેદ લઈએ તો બુદ્ધિપૂર્વકના થાય મનવાળાને, અને અબુદ્ધિપૂર્વકના પણ થાય મનવાળાને, પણ જેને મન નથી એને શું કે એને પણ પરિણામ તો થાય છે. એના પરિણામમાં થાય છે, પરિણામમાં જ એ પરિણામ છે. દ્રવ્યમન નહીં હોવાથી દ્રવ્યમનને અનુસરતો એવો ભાવમનનો પર્યાય નથી ત્યાં. પણ એને પાંચ ઇન્દ્રિયો અસંગની પંચેન્દ્રિયો હોય તો એને અસંગની પંચેન્દ્રિય ને શું પાંચે ઇન્દ્રિયોના આશ્રયભૂત પરિણામ હોય છે. ખાય ત્યારે એને ખાવાના પરિણામ હોય છે, શું જોવે ત્યારે જોવાના પરિણામ હોય છે, સાંભળે ત્યારે સાંભળવાના પરિણામ હોય છે. પરિણામ જીવના પરિણામમાં, હા હા ચૈતન્યના જીવના પરિણામમાં થાય છે. બરાબર છે ને? એ ચિત્ત, આમ ચિત્ત છે ને એ મુખ્યપણે મનનું અધરવર્ડ છે. ચિત્ત છે તમારા ચિત્તમાં આમ આવે છે એમ આવે છે ને, તો અમારા મનમાં અત્યારે આમ આવે છે એમ લાગે. પણ જીવ, જીવમાં પરિણામ છે, પદાર્થ છે તો પરિણામ સહિત છે. તો એ પરિણામમાં વિકાર અને અવિકાર બે જાત છે. વિકારી પરિણામ બધા જ પરાશ્રય ઉત્પન્ન થાય છે, એનો આશ્રય પૂદગળ છે. પછી એ પૂદગળ કર્મ સ્વરૂપે હો કે નો કર્મ સ્વરૂપે હો, ઇન્દ્રિયો આદિનો નો કર્મ સ્વરૂપે છે, અને જે કારણ વર્જનાનો ઉદય છે એ કર્મ સ્વરૂપે છે. પણ એનો આશ્રય કર્મ છે અથવા પૂદગળ છે. જે સ્વ આશ્રય પરિણામ થાય છે એ બધા શુદ્ધ પરિણામ થાય છે. થવાનો પરિણામ ધર્મ છે. હા, પરિણામ જેને અવલંબે તદાકાર થવું તે પરિણામ ધર્મ છે. અરીસાની જેમ અરીસાની સામે જે ચીજ આવે એવું પ્રતિબિંબ અરીસામાં પડે એ અરીસાનો નિર્મળતાનો ધર્મ છે. એનો એમ ચૈતન્યની સામે જે ઉદય આવે, કર્મ નો કર્મ આવે, એને અવલંબે પોતાના સ્વરૂપનો અવલંબન છોડીને તો તદાકાર પરિણામ થાય. એ ચૈતન્યનો પરિણામ ધર્મ છે, મૂળ ત્રિકાળી ધર્મ નથી. પરને અવલંબવું કે વિકારી થવું એ ત્રિકાળી શક્તિ નથી, ત્રિકાળી ગુણ નથી, પણ પર્યાય ધર્મ છે. જ્યારે સ્વરૂપને અવલંબવું એ ત્રિકાળી શક્તિ છે, એનો સ્વભાવ ધર્મ છે. કોલકાતામાં ચર્ચા ચાલી આ વખતે બુદ્ધિપૂર્વકના પરિણામને, બુદ્ધિપૂર્વકના પરિણામ અનુભવ, નિર્વિકલ્પ અનુભવ મન સહિત પણ છે અને મન રહિત પણ છે. આ બે વાત કેમ આવી ટોડલમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં? મન જનિત છે એનો અર્થ એ છે કે એ વખતે પણ સૂક્ષ્મપણે અબુદ્ધિપૂર્વકનો એક પ્રકાર ઊભો છે કે જેમાં પરાવલંબન છે, અને એક પ્રકાર એવો છે નિર્વિકલ્પ દશાનો કે જેમાં આત્માનું અવલંબન છે, એને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. જો પરિપૂર્ણ દશા હોય શુદ્ધ ઉપયોગ વખતે તો ફરીને એને બુદ્ધિપૂર્વકનો વિકલ્પ થવાનો અવસર ન આવે. પણ ચતુર્થ ગુણ સ્થાને શુદ્ધિ અશુદ્ધિ બે છે એમ બતાવ્યું છે ત્યાં. શું હા, મિત્ર પરિણામ છે. સાધક દશાના સર્વ પરિણામ મિશ્ર ધર્મ યુક્ત હોય છે. સિદ્ધ દશાના અથવા કેવળી દશાના મિશ્ર ધર્મ નથી. બાકી 4 થી 12 ગુણ સ્થાન સુધી મિશ્ર પર્યાય છે. હા મિશ્ર છે તો પૂર્ણ વિતરાગ ચોથા ગુણ સ્થાને થઈ જાય. પણ અબુદ્ધિપૂર્વક છે એટલે એને પોતાને બુદ્ધિ ગ્રાહ્ય નથી. હે જેટલી વાત અવશ્ય છે કે શુદ્ધ અંશમાં અશુદ્ધ અંશ નથી, અશુદ્ધ અંશમાં શુદ્ધ અંશ નથી, એટલી વાત ચોક્કસ છે. હા, એવા બે પ્રકાર છે. હા, શુદ્ધિમાં અશુદ્ધિ નથી ને અશુદ્ધિમાં શુદ્ધિ નથી. જે અંશ શુદ્ધ છે એમાં અશુદ્ધિ નથી, પણ એ પૂરેપૂરો શુદ્ધ નથી. તારતમ્યતા એ પૂરેપૂરો શુદ્ધ નથી. હા, પર્યાય મેં પણ અંશ હોતા હૈ, એક સમય કે પર્યાય મેં સમય કા અંશ નહીં હૈ, ભાવો કા અંશ હૈ. નહીં, સમય કા અંશ નહીં હૈ, ભાવો કા અંશ હૈ. देखिए आपके ज्ञान के पर्याय हैं, उसमें भी एक पर्याय का दो अंग है, एक समय की पर्याय का ज्ञान ज्ञाकार भी है और ज्ञानाकार भी है। जे ज्ञान ज्ञानाकार छे ते ज्ञान नो बहिरंग छे, अने जे ज्ञान ज्ञानाकार छे ते ज्ञान नो अंतरंग छे। आम छे हाँ, એટલે એક સ્વવિકલ્પ જ્ઞાન છે, સાકાર જ્ઞાન છે, આકૃતિ જેમ ઉઠે છે એ બાહ્યાંગ છે જ્ઞાનની પર્યાયનો। આકૃતિ શેમાં ઉઠે? કે આકૃતિ ન હોય એમાં આકૃતિ ઉઠે, આકૃતિ ઉપર આકૃતિ ન ઉઠે કોઈ દિવસ। શું પ્રતિબિંબ ઉપર પ્રતિબિંબ ના આવે? એક પ્રતિબિંબની ના જવાથી બીજું પ્રતિબિંબ આવે, ત્યારે નિરાકૃતમાં આકૃત થાય છે। અથવા જ્ઞાન વિશેષ છે, આકૃતિ વાળો જ્ઞાનનો અંગ છે એ જ્ઞાન વિશેષ છે, અને નિરાકૃત જે જ્ઞાન છે તે જ્ઞાન સામાન્ય છે। એ 15મી ગાથામાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવો દીધો ને ગુરુદેવને, કોઈ પૂછેલું સાહેબ આ જ્ઞાન સામાન્ય એટલે ત્રિકાળી સ્વભાવ કે પર્યાય? તો કે ના, અહીંયા પર્યાયની વાત છે, અહીંયા પર્યાયની વાત છે। ચોખ્ખો બહુ થઈ ગઈ છે, ગુરુદેવના સમયમાં સ્પષ્ટીકરણ બહુ થઈ ગયું છે। તો એમ એક પર્યાયના બે અંગ છે, અને ભેદ જ્ઞાનમાં રાજમલજીએ 126 કળશમાં એમ કહ્યું કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે, શું ત્રણ શબ્દ વાપર્યા, એક અંતરંગ, એક સૂક્ષ્મ અને એક અનુભવ દ્રષ્ટિ। તો અંતરંગ જ્ઞાનનું અંતરંગ તે જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન સામાન્યમાં જે જ્ઞાન વેદન તિરોભૂત હોવાથી સૂક્ષ્મ છે, પણ એમાં જ્ઞાનમાં જ્ઞાન વેદનનો અનુભવ થઈ રહ્યો છે એ ઉદ્દેશથી જો એ વડે તું જો તો તને ભેદ જ્ઞાન થશે। કેમ કે જ્ઞેયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાન વિશેષ સુધી છે, જ્ઞાન સામાન્યમાં પણ નથી અને ત્રિકાળીમાં પણ નથી, કેમ કે ત્રિકાળી તો શક્તિરૂપ છે, પણ પર્યાયમાં પણ એની હદ ને મર્યાદા છે। જ્ઞાન વિશેષ અંગ છે ત્યાં સુધી જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, જ્ઞાન સામાન્યમાં તો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે જ નહીં, એ તો નિર્વિકલ્પ વેદન રૂપ છે, ત્યાંથી ભેદ જ્ઞાન કરાયું છે, એ તો સદાય નિર્વિકલ્પ છે। હા, જ્ઞાન સામાન્યની પર્યાય સદાય નિર્વિકલ્પ છે, સદાય વેદન રૂપ છે, એટલે આ બાળ ગોપાલ ને અનુભૂતિ સ્વરૂપે ભગવાન આત્મા કીધો છે, ત્યાં એને ભગવાન આત્મા કીધો છે, ત્યાં જ્ઞાન શબ્દ ન વાપર્યો, ત્યાં અનુભૂતિ શબ્દ વાપર્યો, કેમ કે ત્યાં વેદન છે જ્ઞાન સામાન્યમાં, એ જ્ઞાન સામાન્ય વેદન રૂપ હોવાથી એને અનુભૂતિ શબ્દ વાપર્યો। ત્યાં 17,000 ગાથામાં જ્ઞાન શબ્દનો પ્રયોગ નથી કર્યો, અનુભૂતિ પણ જ્ઞાનની પર્યાય છે અને જ્ઞાન પણ જ્ઞાનની પર્યાય છે, પણ જ્ઞાનની પર્યાય જ્ઞેય પરક વાચ્ય દર્શાવે છે અને અનુભૂતિ વેદન પરક વાચ્યને દર્શાવતો શબ્દ છે, એટલે ત્યાં આચાર્ય મહારાજે અનુભૂતિ શબ્દ વાપર્યો છે, જ્ઞાન શબ્દ નથી વાપર્યો। ના, ભેદ નથી રહેતા, ભેદ એટલા માટે નથી રહેતા કે આશ્રય ત્રિકાળો, ત્રિકાળીના લક્ષ્ય એ વેદનનો આવિર્ભૂત થાય છે। આમાં એક કન્ડિશન શું છે, શરત શું છે, કે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ ત્રિકાળીનું લક્ષ્ય હોય એને થાય, એટલે કે મૂળ સ્વભાવની ઓળખાણ હોય, નિશ્ચય થયો હોય, સ્વરૂપ નિર્ણય વર્તતો હોય, સ્વરૂપ સન્મુખતા આવી હોય એને થાય, એમને એમનો થાય, એટલે પુરુષાર્થ છે એ પર્યાય આશ્રિત નથી, દ્રવ્યાશ્રિત થઈ જાય છે, એ કેટલું સહજ છે, પર્યાય આશ્રિત નથી થતો, દ્રવ્યાશ્રિત છે, કેમ કે લક્ષ્મણ પણ ત્રિકાળી છે, માટે એક આપણે દ્રષ્ટાંત લઈએ એટલે સીધું પકડાશે, કે અત્યારે તમામ મિથ્યા દ્રષ્ટિ સંસારી જીવોને જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થયેલો છે, બરાબર છે, જે જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એનો આવિર્ભાવ પણ ઘણો છે, પરિણામ શું એનું આવ્યું, કે જે પદાર્થો જ્ઞાન માં પ્રતિબિંબિત થયા એનો આશ્રય થી આવગર નહીં રહીએ. એને જો જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ હોય તો જ્ઞેય પદાર્થો નો આશ્રય થવો સહજ છે. ખરેખર તો એને આવિર્ભાવ તો જ્ઞાન પર્યાય નો થયો છે, જ્ઞાન વિશેષ નો જ્ઞેયાકાર જ્ઞાન નો થયો છે, પણ ત્યાંથી સીધો એ સ્લીપ થઈ જાય છે અને પરદ્રવ્ય નો આશ્રય કરી દે છે. આ ઠીક છે, મને આ સંયોગ અનુકૂળ છે, મને આ પ્રતિકૂળ છે, આ સારું નથી ને આ સારું છે, ક્યાં વગર રહે જ નહીં. જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય એમાં જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ હોય ત્યારે જ્ઞેય લુબ્ધતા ઉત્પન્ન થયા વગર રહે નહીં. એ પર્યાય પર પદાર્થ નો આશ્રય થયો, એક પગથિયે ચૂકે એટલે બીજા પગથિયે ગયા વગર રહે જ નહીં. અબ તો મિથ્યાત્વ મેં ક્યાં ચલ રહા હૈ વો બાત ચલતી હૈ કે મિથ્યાત્વ મેં સ્વજ્ઞ સે અનભિજ્ઞ હૈ, ઉનકો તો પતા હી નહીં. સ્વજ્ઞ ક્યા હૈ કૈસા હૈ ઉસકો તો કુછ પતા નહીં. ઉસકા તો ક્યા હોતા હૈ કે જ્ઞાન વિશેષ કા ઉસકો સતત આવિર્ભાવ ચલતા હૈ. इससे क्या परिणाम होता है कि वो ज्ञेय में लुब्ध होता है, वो ज्ञेय का आश्रय किए बिना रह सकता नहीं. जब ये परिस्थिति मिथ्यात्मय है तब जब ज्ञान सामान्य का आविर्भाव होवे तो स्वज्ञेय का आश्रय बिना आश्रय हुए बिना रहता नहीं. तो ज्ञान विशेष में परज्ञेय नो आश्रय थया बिना रहे नहीं, तो ज्ञान सामान्य में स्वज्ञेय नो आश्रय थया बिना रहे नहीं. वैसे वर्षा ઉલટી સુલટી પરિસ્થિતિ છે. એટલા માટે 15મી ગાથામાં જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરવાનો ઉપદેશ આપ્યો છે. પણ એટલી વાત ત્યાં અપેક્ષિત છે કે ત્રિકાળી સામાન્ય નું લક્ષ્ય હોવું જરૂરી છે, નહીતર જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ તારતમ્ય વૃદ્ધિ થવી, વેદનમાં તારતમ્ય વૃદ્ધિગત થવું, સ્વસંવેદન થવું એ ઉત્પન્ન નહીં થાય, કેમ કે બળ નહીં આવે. એટલા માટે છે એમાં હવે કઈ પ્રશ્ન થયો છે. મૂળમાં જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ છે, મૂળમાં જે મૂળમાં પર્યાય બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ છે, મૂળમાં એમ છે. પણ એ તત્વજ્ઞાનીઓ અથવા આચાર્ય મુનિઓ એ જોયેલી મૂળને જોયેલી વાત છે, એ રૂટ કોઝ છે. શું પણ સામાન્ય રીતે બુદ્ધિગમ્યપણું એમ છે કે પર પદાર્થમાં સુખની કલ્પના છે, સુખ બુદ્ધિ અને રસ બુદ્ધિ હોવાનો બુદ્ધિપૂર્વક તો એ પર પદાર્થનો આશ્રય કરે છે. બુદ્ધિપૂર્વકમાં જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ કરે છે એવો કોઈ પ્રયત્ન નથી, પણ મૂળમાં એમ થાય છે. હા, એટલે જ્ઞેય લુપ્ત થઈ જાય છે, મૂળ કારણ ત્યાં છે. પર્યાય બુદ્ધિ માં રાગ છે અને પર્યાય બુદ્ધિ માં હરક્ષોભ છે. જો પર્યાય બુદ્ધિ જ ન હોય તો ન રાગ હોય ન હરક્ષોભ હોય. મૂળમાં આમ છે. એટલે આ તો શું છે કે એનું તત્વ પકડેલું છે, જ્ઞાનીઓએ એનું મૂળ તત્વ પકડેલું છે. એટલે સામાન્ય માણસને તો એમ જ લાગે છે કે મેં આ જોયું ને એટલે મને એમાં ઈષ્ટ અનિષ્ટ પણ થયું, માટે મારે એ ન જોવું એમ કરે છે. એ ખરેખર નથી મૂળ કારણ, એ મૂળ કારણ નથી, પણ બુદ્ધિગમ્ય એમ થાય કે હું પર પદાર્થનો આશ્રય કરું છું ને માટે મને રાગ દ્વેષ થાય છે, માટે હું પર પદાર્થનો આશ્રય મારે છોડવો જોઈએ, એમ આવે છે. પણ વિધિ નો વિષય શું છે, એટલે ક્રમનો, ક્રમથી વિધિ શું છે કે પહેલા સ્વરૂપની જો ઓળખાણ થાય જ્ઞાન લક્ષણથી, જ્ઞાન લક્ષણમાં જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વેદન છે, સ્પષ્ટ અનુભવાન છે. જો સ્વરૂપ લક્ષ થાય તો સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરતા સ્વસંવેદનની ઉત્પત્તિ થાય અને પ્રગટ આત્મા અનુભવમાં આવે એમ છે. એટલે એ પ્રકારે ક્રમથી વિધિ આમ છે. વસ્તુ સ્થિતિ આમ છે. એટલે થોડું અઘરું પડે છે. એનું કારણ એ છે ને કે સ્વરૂપ લક્ષ હોવું અને જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ થવો આમ સાયમલ્ટેનિયસ છે. આ બંને સાથે હોવું જોઈએ. જો સ્વરૂપ લક્ષ હોય અને જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ ન કરે ત્યાં સુધી નિર્વિકલ્પ દશામાં ન આવે. એટલે સ્વરૂપ લક્ષ અને સ્વસંવેદન વચ્ચે કાળ જાય છે. પછી ભલે અંતર્મુર્ત જાય કે છ મહિના જાય એ બીજો વિષય છે. છ મહિનાથી વધારે જતો નથી સ્વરૂપ લક્ષ વાળાને. સ્વરૂપ લક્ષ જ થાય, પહેલું સ્વરૂપ લક્ષ થાય. એટલે લક્ષ નું બહુ મહત્વ છે, ઓળખાણ નું બહુ મહત્વ છે. મહિમા આવે નહીં ને, અજાણ્યો હોય એનો મહિમા કેવી રીતે આવે? અજાણી ચીજ નો મહિમા કેવી રીતે આવે કે ઘૃણા કેવી રીતે થાય? કરતા પણ એક આ સ્વભાવ હોવે તો મુક્તિ કભી નહીં હો સકતી. વિકલ્પ ના કરતા પણ આનો જો ત્રિકાળી ગુણ હોય તો કોઈ દિવસ જીવની મુક્તિ થાય નહીં. પરપદાર્થનો અનુભવ થતો જ નથી ખરેખર તો. પોતાને પોતાનો અનુભવ થાય છે. આબાળ ગોપાલ ને બધાને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનો જ અનુભવ થાય છે. પણ ભ્રાંતિગતપણે અધ્યાસે કરીને રાગનો અનુભવ, આકુળતાનો અનુભવ કે પરપદાર્થનો અનુભવ સ્વીકારે છે, અધ્યાસથી સ્વીકારે છે. મને થાય છે એવો સ્વીકાર કરે છે. એ ભ્રાંતિ છે, એ અધ્યાસ છે, એ અજ્ઞાન છે અને એ જ મિથ્યાત્વ છે. આમ છે. મેં નિત્ય સદ્રશ હું જિસમે કુછ કરને કા યા ફેરફાર કરને કા નહીં હૈ. હું નિત્ય સદ્રશ છું. સદ્રશ એટલે એવો ને એવો, એક સરખું, એને સદ્રશ કહે છે. હું સદાય છું અને એક રૂપે છું. એમાં કોઈ ફેરફાર કરવાનો છે જ નહીં. કોઈ કરવાનું નથી ને ફેરફાર કરવાનો નથી. કઈ કરી શકાતું નથી, તો એકરૂપ જ રહેવાનું છે પોતાનું સ્વરૂપ. એવી નિત્ય વસ્તુ કો ધ્યેય બનાને છે એમ, આશ્રય માટે એને ધ્યેય બનાવવાથી અથવા ધ્યાનમાં તેને ધ્યેય બનાવવાથી મેરે મેં સાંસારિક સુખ દુઃખ નહીં હૈ. સુખ ને દુઃખ બે પદ લીધા છે ને, એટલે સાંસારિક એવું કાંસમાં શબ્દ વાપર્યો છે. કેમકે સુખ તો એનો સ્વભાવ છે, પણ સંસાર સુખ એનો સ્વભાવ નથી. કેમકે સંસાર સુખ એ દુઃખ છે, એ સુખ નથી. એટલે મને પોતાને ધ્યેય બનાવવાથી સુખ દુઃખ નથી. નિત્ય વસ્તુને ધ્યેય બનાવવાથી આત્મિક સુખ છે, પણ સંસારના સુખ દુઃખ નથી. હર્ષ શોક તો પર્યાય દ્રષ્ટિ મેં હૈ. ગુરુદેવ આપણે આ સૂત્ર બાંધ્યું છે સુગાનીજીએ, ગુરુદેવે બીજું સૂત્ર બાંધ્યું છે. રાગ પર્યાય દ્રષ્ટિમાં છે. જ્ઞાનીને પર્યાય દ્રષ્ટિ નહીં હોવાથી જ્ઞાનીને રાગ નથી. શું? રાગ પર્યાય દ્રષ્ટિમાં છે અને જ્ઞાનીને પર્યાય દ્રષ્ટિ નહીં હોવાથી જ્ઞાનીને રાગ નથી. પણ જ્ઞાનીનો રાગ તો જોઈએ છીએ સાહેબ. ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, હસે છે, રડે છે, ઠીક. તો કે પર્યાય દ્રષ્ટિ નથી ને માટે એને નથી. સીધા શું દ્રષ્ટિ એટલે શું? જેમાં હું પણ સ્થાપવાનું શ્રદ્ધાએ કરીને પરિણામ થાય એને દ્રષ્ટિ કહેવી અથવા શ્રદ્ધા કહેવી. નાનીને રાગ છે, પણ રાગમાં હું પણ નથી. ઉપયોગ બહાર જાય તો પણ હું પણ ને સાથે. આમ છે. ઉપયોગ બહાર જાય તો પણ એ ઉપયોગ એ ભિન્ન જ રહીએ. પરિણતિ તો ભિન્ન જ છે. પરિણતિ તો આત્મા સાથે વળગેલી છે જ્ઞાનીને. પણ ઉપયોગ તો બહાર જાય છે ને, તો કે તારી જેમ નથી જતો પણ હવે. નહીતર લોકો એમ વિચારે છે કે જેમ અજ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે એમ જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે. ખોટી વાત છે. પરિણતિમાં બેને ફેર છે નહીં. પરિણતિમાં ફેર છે અને ઉપયોગમાં પણ ઉપયોગ એ ભિન્નપણાનો જ અનુભવ કરે છે, એકપણાનો અનુભવ કરતો જ નથી ઉપયોગ. એમ મિત્ર હારે મિત્ર ની જેમ વાત કરે ને, દુશ્મન હારે દુશ્મન ની જેમ વાત કરે, એમ દેખાય તો પણ લડાઈ કરે છે. બધા પ્રાણીઓ મૂળ સત્તાથી જોવે છે, દ્રષ્ટિએ તો એ મુખ્યતા છે એની. આ તો ગૌણ પણ જે પ્રવૃત્તિ ઉપયોગની ચાલે છે, કેમ કે ઉપયોગની પ્રવૃત્તિ જ્ઞાનીને ગૌણ છે. મુખ્ય વાત તો બધાને નિજ સત્તાએ શુદ્ધ સૌને ફેંકતા હોલા, મુખ્ય તો બધાની દ્રવ દ્રષ્ટિ છે. તમામ પ્રાણીઓ કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. હા, પરિણતિ તો પરિણતિ આત્માકાર છે. જે પરિણતિ છે એ તો આત્માકાર પરિણતિ છે. એક પ્રગટ આત્મા છે ત્યાં, એને જ આત્મા કહેવામાં આવે છે ખરેખર તો. શું પણ ઉપયોગનું સ્વરૂપ વિચિત્ર દેખાય છે તો પણ એ ઉપયોગ ભિન્ન જ રહે છે એમ કહેવું છે. એકત્વને પામતો નથી. બહાર જતો ઉપયોગ બાહ્ય પદાર્થો સાથે કે બાહ્ય ભાવો સાથે એકત્વને પામતો નથી કઈ. એ તો એના ઉપયોગમાં એકલો ફેર છે. એ એટલી સૂક્ષ્મતાએ જ્ઞાનીના પરિચયમાં જઈને સમજાય તો જ્ઞાનીમાં પરમાત્મા બુદ્ધિ આવ્યા વિના, પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના આ વાત છે. અંદરમાં ઉપરથી જોઈએ તો ખબર પડે એવું નથી, એને ભગવાન પુરુષ દેખાયા વિના એવી વાત છે. તો જે બી એને ભગવાન પુરુષ દેખાણા, પરમેશ્વર બુદ્ધિ એ દર્શન કર્યા, તે બી તે પરિણામ તે જીવનું સંકિતનું પ્રત્યક્ષ કારણ છે. એ સંકિત પામવાનો 17મી ગાથા આત્મસિદ્ધિ ને સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પહેલું સંકિત કીધું છે, મૂળ સંકિત નું કારણ આ છે. કોઈ પણ જીવને ત્રણેય કાળમાં સંકિત નું આ મૂળ ઉત્પન્ન થયા વગર કોઈને સંકિત થતું નથી. આ નિયમ છે આનો. શું કોઈ પણ જીવને કોઈ પણ કાળમાં આ સંકિતનું કારણ ઉત્પન્ન થયા વિના નિર્વિકલ્પ પરમાર્થ સમ્યક દર્શન ઉત્પન્ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. પછી એ સજીવાનુમૂર્તિ ચતુર્થ ગુણ સ્થાને હોય, એ સજીવાનુમૂર્તિ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હોય, કે એ સજીવાનુમૂર્તિ તેરમા ગુણ સ્થાને હોય, સજીવન મૂર્તિમાં પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના કોઈને સંકિત નું મૂળ ઉત્પન્ન થાય, એટલે કે 751 નું પહેલું સંકિત થાય શ્રીમદજી નું 751 ન ભૂતો ન ભવિષ્ય. આ સિદ્ધાંતિક વાત છે. એ વસ્તુ સ્થિતિ જ આ છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. એમાંથી લાભ કેટલો એ જો વિચારો તો એનો ઉત્સાહ આવશે. કે એ સત્પુરુષ ની ઓળખાણ, એ જ્ઞાની પુરુષ ની તથા પ્રકાર ની ઓળખાણ નિર્વાણ પદ ને સાધે છે. આથી બીજો કયો મોટો લાભ જોઈએ? નિર્વાણ પદ નું સાધક છે, સમ્યક દર્શન નું સાધક નથી લેવાતું. ત્યાં નિર્વાણ પદ નું સાધક છે. શું પછી તો ગમે એવું હોય તો શું કરવાનું? જો પૈસા કમાવા માટે અહીંથી અમેરિકા જવાય, આફ્રિકા જવાય, ખૂન ખરાબા થતા હોય ત્યાં જવાય, આફ્રિકામાં તો ખૂન ખરાબા થાય છે ને, તો પછી હાથમાં લેવા માટે શું ન કરાય? કે આકાશ પાતાળ એક કરવું હોય તો કરવું જોઈએ. બાપુજી બેનશ્રી કીધું છે કે આકાશ પાતાળ એક કરીને પણ તું તારા માર્ગ થી ને પ્રયત્ન થી વિચલિત થઈશ. એવી વાત છે. એટલે તૈયારી અભિપ્રાયમાં આવવી જોઈએ. માનસિક તૈયારી અભિપ્રાય ની આટલી થાય પછી કઠણ નથી. પછી જ્ઞાનીઓ એમ કહે છે કે આ અભિપ્રાય બંધાયા પછી સુગમ છે અને સરળ છે, પછી એને એ લાગુ પડે છે કે આ જીવ માટે હવે સુગમ છે ને સરળ છે ને, યા નથી આવતો ત્યાં સુધી કઠણ કઠણ કરીને આગો રહ્યો છે, આ અઘરું છે કઠણ છે, પણ તારી તૈયારી નથી એનું, તારી તૈયારી નથી એ જ કઠણાઈ છે, બીજી કોઈ કઠણાઈ નથી, એ વસ્તુ સ્થિતિ કઠણ નથી, પોતાની તૈયારી નથી એ કઠણાઈ છે, ઠીક છે, બાકી તો સરળાય છે, વસ્તુ સરળ છે અને સરળાય છે. પછી પુરુષાર્થ સાથ થાય છે. એ તો છે, તો વિચાર બીજો આવ્યો કે શ્રીમદજીએ અરિહંત દેવ અને નિગ્રંથ ગુરુ કરતા સત્પુરુષને બહુ મહત્વ આપ્યું છે, એમ શું કરવા કર્યું? તો વિચક્ષણ બહુ હતા, બહુ વિચારક હતા, કે અરિહંત દેવ તો પ્રત્યક્ષ અત્યારે કાળ ચાલ્યો ગયો, વિચ્છેદ થઈ ગયું, પદ જ વિચ્છેદ થઈ ગયું આ કાળમાં 2500 વર્ષ પહેલા, બરાબર. નિગ્રંથ ગુરુ છેલ્લા 600-700 વર્ષથી વિચ્છેદ પદ ન ગયું હોવાથી જોવામાં આવતું નથી, તોડણમલજી ના પાડે છે, પણ આ 200 વર્ષ પહેલા મોક્ષમાર્ગ પ્રકાશક લખતા રાખે છે કે છેલ્લા 5-6 સૈકાથી ગુરુપદ અહીંયા જોવામાં આવતું નથી, ઠીક. હવે રહ્યા એકલા સત્પુરુષ, હવે સત્પુરુષ રહ્યા તો એમાં પણ બીજો શું ફેર છે કે અરિહંતો ઓછામાં ઓછા થાય, એથી વધારે મુનિઓ થાય, મુનિઓ ઓછામાં ઓછા થાય ને એથી વધારે સમ્યક દ્રષ્ટિઓ થાય, એટલે એની સુલભતા વધારે છે. અચ્છા, નિયમિત તત્વ ત્રણેયમાં એક સરખું છે, તારે શું લેવા દેવા છે? તને તો નિર્વાણ પદમાં નિમિત્ત થવું એ તો એક સરખું ત્રણે થાય છે, તો તને સુલભતા છે અને વર્તમાનમાં એ સુલભ છે ઓલા બે નથી, તો તારે તો એને ત્યાં તારું ધ્યાન ન જાય તો મુશ્કેલી છે. એ ધ્યાન ખેંચવા માટે એમણે એ વાત વધારે કરી છે. એક તો એક એમની સંખ્યાની દુર્લભતા અને સુલભતાનો ફેક્ટર છે આ, એથી બીજો વિશેષ ફેક્ટર છે કે કેવળીના ની વાણી ચાલતી હોય ત્યારે એમની ઓળખાણનો પ્રશ્ન ઉઠવો બહુ મુશ્કેલ છે. શું? જીવને એની ઓળખાણ કરવા માટે પ્રશ્ન ઉઠવો બહુ મુશ્કેલ છે, અને એ માટેનો પ્રશ્ન ઉઠે તો એનો નિવેડો આવી જાય, અને તો દિવ્ય ધ્વનિમાં એવો ઉત્તર આવે કે ઓળખાણને જીવ પ્રાપ્ત થઈ જાય, પણ એ પ્રકાર ઓછો એટલા માટે થાય છે કે સામાન્યપણે મુમુક્ષુ જીવની કુતૂહલ વૃત્તિ વિશેષ છે, અને ત્યાં કુતૂહલ થાય એવી પરિસ્થિતિ ઘણી છે. સમોસરણ પણ એક એવી ચીજ છે કે કેટલાક જીવો તો શ્રી મંડપ સુધી પહોંચતા જ નથી, સમોસરણમાં દાખલ થયા પછી નથી પહોંચતા, એટલું બધું ત્યાં એને જોવાનું હોય છે, એના કુતૂહલમાં જોયા જ કરે છે, એટલો તો સમોસરણમાં વૈભવ છે. જેમ આપણે પ્રતિષ્ઠામાં પછી ઓલા કરીએ ને, જુદા જુદા દેખાવોના કરીએ, પૂતળા કરીએ છીએ, ચિત્રો કરીએ છીએ, પ્રદર્શન કરીએ છીએ ને, તો આ તો ભગવાનનું સમોસરણ, એમાં પ્રદર્શનની તો શું વાત કરવાની હોય, એટલી પ્રદર્શની હોય છે કે કેટલાક જીવો તો શ્રી મંડપ સભા મંડપ સુધી પહોંચતા નથી. સભા મંડપમાં પહોંચ્યા પછી ભગવાનના જે 34 અતિશય છે એના કુતૂહલમાં રહી જાય, પછી એથી વળી કોઈ આગળ હાલે તો અપ્રયોજનભૂત પ્રશ્નો એને ઘણા ઉઠે છે, તો ભગવાન આ દેવલોકમાં આમ હશે કે નહીં, ફલાણું આમ હશે કે નહીં, આનો આમ હશે કે નહીં, ઇન્દ્રને આમ હોય કે ન હોય, ફલાણું આમ હોય કે ન હોય, હું એને કેટલું હોય, ત્યાં આયુષ કેટલું હોય, ત્યાં સંગ્રહણ કેટલું હોય, ફલાણું કેટલું હોય, એ અપ્રયોજનભૂત. જીવને જો પ્રયોજનભૂત પ્રશ્ન ઉઠે તો એ તો ન્યાલ થઈ જાય સમસ્કરણમાં, અને જેટલાને એ પ્રયોજનભૂત ઉપર લક્ષ ગયું છે એ બધા ન્યાલ થયા છે. એમાં વાંધો કેમ કે વાણી બહુ અતિશય દિવ્ય ધ્વનિમાં વસ્તુનું સ્વરૂપ વિશદ બહુ સ્પષ્ટ આવે છે, ચારે પડખેથી એક સાથે અક્રમે કહેવાય છે. આપણે વસ્તુને નિત્ય કહેવું હોય ત્યારે અનિત્ય શબ્દ પાછળથી બોલવો પડે કે દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે, એમ ક્રમથી બોલવું પડે, અને ત્યાં તો દિવ્ય દેહમાં નિત્ય અનિત્ય એક સાથે સમજાવી દે એવો અતિશય છે. એટલે તરત જ ત્યાં સમજાય છે, ત્યાં તરત સમાઈ જાય છે. પણ જીવનું પ્રયોજન ભૂત ઉપર લક્ષ જવું એ જ કઠણ છે. નિગ્રંથ મુનિ જંગલમાં રહે છે, વસ્તીમાં રહેતા નથી, એટલે હોય તો પણ એનો યોગ છે એ સુલભ નથી. બીજું કે એમને ઠીક પડે તો ઉપદેશ આપે. એ બે પદ એવા છે કે જીવને પ્રશ્ન ઉઠે ત્યારે એનો ઉત્તર મળવા માટે એ બંધાયેલા નથી. ભગવાનની વાણી છછો પ્રહરે શરૂ થાય દિવ્ય ધ્વનિ, એ સિવાયના કાળમાં પ્રશ્ન ઉઠે તો કોણ ઉત્તર દે? દિવ્ય ધ્વનિ ચાલુ નથી ત્યાં. એમ મુનિરાજ તને પ્રશ્ન ઉઠે પણ મુનિરાજને બોલવું ન હોય, એને મૌન રહેવું હોય તો મસ્ત છે. એ ક્યાંય ઉપદેશ દેવા બંધાયેલા નથી. રાજા હોય તો એ નહીં, એને એને ઠીક વિકલ્પ ઉઠે તો ઉપદેશ આપે, નહીતર ના આપે. મૌન જ રહીએ. જયારે સત્પુરુષ પાસે સુલભતા છે કે તને પ્રશ્ન ઉઠે ત્યારે તને જવાબ દે. એટલે શ્રીમદજી 212માં એમ કહ્યું કે હે પરમાત્મા, તારા કરતા એ સરળ છે. કે શું કીધું? તારા કરતા પણ સત્પુરુષ છે એ સરળ છે, માટે મને તારા કરતા એનો વધારે મહિમા આવે છે. તું ખોટું નહીં લગાડતો. ભગવાન ને શું કે છે? તું ક્યારે બોલાવે છે પ્રેમથી કે હે પરમાત્મા, તું ખોટું ન લગાડતો, તારા કરતા એ વધારે સરળ છે ને, એટલે મને વધારે પ્રેમ આવે છે. બહુ શૈલી કરીશ સમજાવવા માટે, બહુ સુંદર વાતો કરીશ. એની ઉપલબ્ધિ વિશેષ છે, અને એ કરુણાવંત હોય છે જ્ઞાની. તો કોઈ પણ જિજ્ઞાસા લઈને જનાર જીવને એ પાછો કાઢતા નથી. સામાન્ય રીતે આપણને તો બે ધર્માત્માઓનો પ્રત્યક્ષ પરિચય છે, ગુરુદેવનો, પૂજ્ય બેનશ્રીનો. તો જિજ્ઞાસુ ગયો હોય અને પાછો કાયદો હોય એવું જાણવામાં નથી. પોતાના સમય સિવાયનો કોઈ ઓડ ટાઈમ પકડ્યો હોય તો જ. મારો તો પ્રત્યક્ષ અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે. સમજતા જાવ ના પાડી. અત્યારે જ્ઞાન ધ્યાનમાં છે ગુરુદેવ. પોતે જ્ઞાન ધ્યાનમાં હોય તો કોઈ અંદર ન જઈ શકે એમને રૂમમાં. જીવરાજજી બહાર બેઠા હોય, ના પાડી દે પછી આવજો, નિરાંતે આવજો. પણ જો જિજ્ઞાસા લઈને કોઈ ગયા હોય તો ધ્યાનમાં ન હોય ને વાંચતા હોય તો આવવા દે, આવો અંદર એમ કે. એમને બધી ખબર હોય કે કોણ શું કામ આવે છે, કોણ કઈ વાત કરવા આવે છે, કોણ શું કરવા આવે છે. બેનશ્રીની તબિયત બહુ, સ્વાસ્થ્ય ઘણું કમજોર રહેતું હતું. પણ એવા પ્રસંગો બન્યા છે કે જિજ્ઞાસુ આવ્યા હોય, નહીતર 10-15-20 મિનિટ થાય એટલે ઉઠાડી મૂકે, હવે આરામ કરવા દે, ને કલાક દોઢ કલાક વાતચીત કરે. બોરીવલી વાળાના બેન આવ્યા, 5 મિનિટ નો, 1 મિનિટ એને તો, એને તો 1 જ મિનિટ માગી હતી કે મને ખાલી દર્શન કરવા દો. 1.5 કલાક બેઠા એને, સતત ચર્ચા કરી. બીજે દિવસે ફરીને 1.25 કલાક પાછળ. એ બહુ કરુણા હોય છે. આ જીવ તૈયાર થઈને આવ્યો છે એમ લાગે જરાક, પણ એટલો રિસ્પોન્સ આપે છે, એટલો રિસ્પોન્સ આપે છે કે એને આત્મહિત કરવા માટેના પરિણામો વિશેષ વૃદ્ધિગત થઈ જાય. એટલે સત્પુરુષની સરળતા એ દ્રષ્ટિકોણથી લેવા ગણવામાં આવે છે. હર્ષ શોક તો પર્યાય દ્રષ્ટિમાં હે. શું? જ્યાં હું નિત્ય સદૃશ છું એવી દ્રષ્ટિ થઈ ત્યાં રાગે નથી અને હરક્ષો કે નથી. એ તો કર્મચેતના, આ કર્મફળ ચેતના છે. જ્યાં કર્મચેતના જ નથી ત્યાં કર્મફળ ચેતનાનો પ્રશ્ન રહેતો નથી.